આઠ દસ દિનની સજાનું રેકોર્ડિંગ પૂરું થયા પછી આ સિટીમાં જગ્યા ખાલી રહેતી હોવાથી અહીં 22મા આલ્બમમાં વચનામૃતજીના પત્ર ક્રમાંક 954 પાર્ટ 5 રેકોર્ડ કરેલ છે, જેની સમજણ શ્રી વસંતભાઈ સાહેબે આપેલી છે.
પરમ કૃપાળુ દેવના દેહોત્સર્ગ નિમિત્તે આયોજિત આ સ્વાધ્યાય માળામાં આપણે આંક 954નો જે બાકીનો ભાગ છે, સમાધિ ભવન વખતે આપણે અંતિમ સંદેશના પદનો સ્વાધ્યાય કર્યો હતો, પરંતુ એ પદની ત્રણ ગાથાઓ સમયાભાવે રહી ગઈ. આજે આપણે આ અવસરને યાદ કરી અને પરમ કૃપાળુ દેવનો જે અંતિમ સંદેશ છે એ પદનો સ્વાધ્યાયને પૂર્ણ કરીએ. આંક 954 છે, રાજકોટની અંદર લખાયેલું આ પદ છે, કાશી વિશ્વનાથ પ્લોટ રાજકોટ. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. જે યોગીઓ જે પદની પ્રાપ્તિને ઈચ્છે છે તે શુદ્ધ આત્મપદ છે, અને તે આત્મપદ અમૂર્ત અને અરૂપી હોવાને કારણે જીવના લક્ષ્યમાં આવી શકતું નથી, સાધનાનું સાધ્ય નથી બની શકતું. એટલે એ સાધ્ય બનવા માટે સહયોગી જીન સ્વરૂપ એ પદનું સ્વરૂપ છે. એ જીનપદ અને નિજપદ બંને એક જ છે, એટલે સહયોગી અવલંબનની સાધના એ આખરે નિજ સ્વરૂપની જ પ્રાપ્તિ કરાવે છે. અને એ જે જીનપદ છે એ જીનપદની આરાધના કરવા માટે એ જીન આજે આપણી સામે નથી, પણ એના બોધ વચનો છે. એટલે જીન પ્રવચન એ જીનને ઓળખવા માટે, જીનનું સ્વરૂપ ઓળખવા માટે જીન પ્રવચન. અને એ જીન પ્રવચન છે એટલા દુર્ગમ્ય છે કે મતિમાન થાકી જાય છે. માટે એ જીનપદને ઓળખવા માટે જીન વચનને સદગુરુનું અવલંબન એ સુગમ અને સુખકામ છે. પણ એ સદગુરુનું અવલંબન એમનેમ નથી લઈ શકાય. વિષય કશાય એ જ્યાં સુધી મતિના યોગ મલિન છે ત્યાં સુધી આવો યોગ થાય તો પણ પરિણામ થાય નહીં, અયોગ થઈ જાય. માટે મંદ વિષયની સરળતા આ પહેલી ભૂમિકા છે. સહ આજ્ઞા સુવિધા સદગુરુના યોગનું પણ જો આપણને પરિણમન અથવા લાભ થાય એવું આપણે ઈચ્છતા હોઈએ તો તે માટેની પણ ભૂમિકા જીવે તૈયાર કરવી પડે, અને એમાં મંદ વિષય અને સરળતા, પેલા સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ભાવ, ઉદાસીન ભાવ, વિષય કશાય પ્રત્યેનું ઉદાસીનપણું, આ તો સહેવું જ પડે. પછી પાત્રતા એ સદગુરુનો યોગ થાય અને એ સદગુરુનો યોગ આપણને પરિણામ થાય. સીધા આપણે જેવા છીએ એવા જ છીએ અને સદગુરુ મળી જાય તો આવા તો અનંત વાર મળ્યા. જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે એવા વિદ્યમાન દેહધારીનો યોગ પૂર્વે અનંત વાર થયો પણ કલ્યાણ થયું, મનુષ્યપણું પણ અનંત વાર મળ્યું પણ તેથી જીવનું કલ્યાણ થયું નહીં. માટે જે વાત છે એ એકાંતિક પકડવી નહીં, એને ક્રમમાં પકડવી. ક્રમ છે પાત્રતા, અને એ પાત્રતાના ક્રમમાં આવો ઉપશાંત ભાવ વિષય કસાય પ્રત્યે થાય, ત્યાર પછી સંયમ પ્રત્યેનો રાગ પ્રગટ, પ્રશસ્ત રાગ, સુદેવ સુગુરુ અને સુધર્મ પ્રત્યેનો રાગ, સંયમ રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, શબ્દાદિક પાંચ ઇન્દ્રિયોના વિષયને રોકીને સંયમ પ્રત્યેનો રાગ, સંયમ પ્રત્યેનો પ્રશસ્ત રાગ કેળવવો જોઈએ જીવનમાં. સરાગ સંયમ વિના વિતરાગ સંયમ ઉત્પન્ન થાય નહીં. એ પણ રાગ છે એમ કરીને જે એક તબક્કો એ પગથિયાને કાઢી નાખે તો એનામાં વિતરાગ સંયમ ઉત્પન્ન થાય. ક્રમ છે. કૃપાળુ દેવે અંતિમ સંદેશની અંદર જીવનનો ઉપસંહાર છે આ આત્મસિદ્ધિના ઉપસંહારમાં જેમ વાત મૂકી છે એમ આ પુરુષે રાજકોટની અંદર જીવનનો ઉપસંહાર છે અને એ ઉપસંહારની અંદર આ ભૂલાયેલા મોક્ષ માર્ગના ક્રમને આ પુરુષે જીવન કર્યો છે અને એની અંદર કે છે અને છેલ્લે નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગની. આ બધું કરતા કરતા પ્રભુ આયુષ્ય ખતમ થઈ જાય તો એનો પણ ક્ષોભ જીવવા માટેની તૃષ્ણા. આવા પરમ યોગ જીત લોભ જેના જીવનની અંદરથી એક છેલ્લો કસાય જવામાં પહેલા ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય, પછી લોભ જાય. કસાયની ચોકડીનો ક્રમ છે ક્રોધ માન માયા લોભ. દેખી તો સૌથી પહેલો દેખાય ક્રોધ દેખાય, માયા કોઈ જલ્દી પકડાય નહીં પણ ક્રોધ જલ્દી પકડાય. જવામાં ક્રોધ ભયો છે, સમજણ આવે તો ક્રોધનું આયુષ્ય બહુ ક્ષણિક છે પણ લોભ ચિરંજીવ છે. ગમે તેટલો જબરજસ્ત સર્વસંગ પરિત્યાગમાં પડ્યો હોય ને એનો પણ છૂપો લોભ, કીર્તિનો, માનનો, સત્કારનો, પૂજાનો, આ લોભ કસાયનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ તો કેટલું બધું લાંબુ રહે છે, ક્રોધ તો ભયો છે, ઓહો કેવી શાંતિ છે જ્યારે જુઓ ત્યારે ઓહો, પણ એની અંદર માન કસાય કેટલો છે, બહુ સૂક્ષ્મ છે. માં માયા માયા અંદરથી એવું કપટ ચાલતું ખબર જ ન પડે કેવી માયા ચાલી રહી છે. લોભ કસાય, આ બધી વસ્તુ બહુ સૂક્ષ્મ છે. જ્ઞાનીઓ કહે છે કે જીવ તો થોડીને પકડી શકે છે કારણ કે મતિની સૂક્ષ્મતા નિર્મલતા નથી, હજુ ચિત્તની નિર્મલતાના અભાવને કારણે હજુ તો અધ્યાત્મના સ્થૂળ તત્વો જ પકડાય છે અને એ પકડાય એમાં તો પોતાને ફરંગડાયો માંડીને બેઠો છે. મને બધી ખબર ધર્મ શું છે, હું જાણું છું ધર્મ શું છે, મને ખબર છે. કોઈ કાળે આ જીવનો છૂટકો ના થાય એવી સ્થિતિમાંથી પછી ભગવાન સમજાવે છે કે હવે ક્યાં આવે છે, આગળની સ્થિતિ બતાવે. આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમ, જ્યાં જ્યાં કાયા છે ત્યાં ત્યાં છાયા છે, પણ કાયાની છાયા ક્યાં સુધી છે? કાયા એ વાસ્તવિક છે ને છાયા એ આભાસ છે, એ પકડાતું નથી પણ છતાં છે, કાયાની જ છે. પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી આ પ્રકાશ છે સૂર્યનો એ બરોબર સમદેશમાં, એટલે કાયાનો જે દેશ છે એ જ દેશની અંદર બરોબર મધ્યાને હોય તો પછી છાયા સમાય જાય. એ જ્યારે વિષમમાં છે ત્યારે કાં તો કાયાની છાયા આ બાજુ છે અને કાં તો આ બાજુ છે, કાં તો નાની છે અને કાં તો મોટી, પણ છે તો ખરી. પણ એ જ્યારે સમદેશની અંદર સૂર્યનો પ્રકાશ હોય ત્યારે એ કાયાની છાયા હોતી નથી. એમ આવીએ તેમ સ્વભાવમાં વિષમ ભાવ છે ત્યાં સુધી આ જીવની છાયા છે. એ છાયા કેવી છે? મન સ્વરૂપ પણ જાય, મનરૂપી વ્યાપાર ઇન્દ્રિયોનો હજુ કામ કરે છે, એને ખ્યાલ નથી. જ્યાં સુધી સ્વભાવની અંદર પૂર્ણ રૂપની અંદર જ્ઞાન પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, સમ્યક જ્ઞાનનો પ્રકાશ પોતાના સ્વભાવની અંદર એવો સ્થિર છે, બંને સમદેશ છે જેવા આત્માના પ્રદેશ છે, એ પ્રદેશે પ્રદેશની અંદર આત્માનો જ્ઞાનરૂપી સૂર્ય જ્યારે સમ છે, વિષમ નથી, જ્યારે સમ છે ત્યારે મનની કોઈ છાયા હવે પડી શકે એમ નથી. મન એ જ મનુષ્યને બંધ અને મોક્ષનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ, મનથી જ આ જગતના સંકલ્પ વિકલ્પ કરે છે. પાંચ ઇન્દ્રિયોના વ્યાપાર શાંત થયા પછી જો કોઈ એક વ્યાપાર ભલભલા યોગીઓને, તપસ્વીઓને, સાધકોને મૂંઝવતો હોય તો તે મનનો વ્યાપાર, અને ઘણીવાર ભ્રાંતિ ઉત્પન્ન કરે એ પણ મન જ કરે છે. એને નિશ્ચય થઈ જાય કે બસ આત્માનું સ્વરૂપ આવું છે, પરમાત્મા આમ જ છે, જગતનું સ્વરૂપ આવું છે, એ નિર્ણય એના મનનો હોય છે. એ મનના સંકલ્પના નિર્ણયને હજુ આત્મા તો દૂર છે, મનને પણ એને નિરપેક્ષ ભાવે જોવાનું અને અમનસ્ક થવાનું, મનના વ્યાપારને પણ શાંત કરવાની સાધના છે. મનોનિગ્રહ બહુ કઠિન છે, છેતરાઈ જઈએ છીએ મનથી. મનથી થયેલો નિશ્ચય એને આપણે આખરી માનીએ છીએ. કૃપાળુદેવે કહ્યું કે મનથી થયેલો નિશ્ચય આખરી માનશો નહીં, સત્પુરુષથી થયેલો નિર્ણય નાખે. મને લઈને જ આ બધું છે એ કહે છે કે એ તો ઘણા કાળ સુધી દીર્ઘકાળ સુધી સ્વાધ્યાય થાય અને તે સમયે સમજાય કે મન અને આત્મા બે જુદા છે. નહીં તો દેહાધ્યાસ હોય છે એ મન સાથેનો પણ અભ્યાસ બહુ જોરદાર છે, બળવાન છે. આ મનનો નિગ્રહ હેમચંદ્રાચાર્યશ્રીએ યોગશાસ્ત્રમાં 12મા પ્રકાશમાં કહ્યું છે કે અમનસ્ક અવસ્થા ન થાય. અમનસ્ક એટલે મનના સ્વરૂપનો નાશ થઈ જવો જોઈએ. મનના સ્વરૂપનો નાશ થાય, હા મન હશે તો એમાં આત્માનો ઉપયોગ જોડાશે, અને આત્માનો ઉપયોગ જોડાશે તો અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કલ્પના જલ્પના હશે. જહાં કલ્પના જલ્પના તહા માન દુઃખદાય, મિટે કલ્પના જલ્પ. વસ્તુ તિન પાય પછી વસ્તુ મળશે. કલ્પના જલ્પના એ મનનો વ્યાપાર છે, સ્મૃતિ અને કલ્પના એ મનનો વ્યાપાર છે, સંકલ્પ અને વિકલ્પ એ મનનો વ્યાપાર છે, અને ચંચળતા એ મનનું સ્વરૂપ છે. એટલે આજે નિર્ણય લીધો અને 10 વર્ષ પછી નિર્ણય ફરી જાય છે, અથવા તો સવારે લીધેલો નિર્ણય સાંજે પડે અને આપણને લાગે કે 2 વર્ષ પહેલા આમ કહેતો હતો ને કહી દીધું કે આમ જ છે, તો એનું કારણ કે એનો નિર્ણય એ મનનો નિર્ણય હતો, સ્વરૂપનો નિર્ણય નહોતો. સ્વરૂપનો નિર્ણય તો કૃપાળુદેવે કહ્યું કે સહરાનું રણ સંપ્રાપ્ત થયું એવી સ્થિતિ થઈ, આયુષ્યનો યોગ પૂર્ણ થયો, તો પણ કહે છે પણ જે સ્વરૂપ છે તે અન્યતા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. સ્વરૂપનો નિર્ણય ગમે તેવી પરિસ્થિતિમાં પણ અન્યથા થાય નહીં, અને મનનો નિર્ણય કોઈ દિવસ સદા સર્વથા એક રહે નહીં, બદલાય. એટલે આપણને લાગે કે પેલા આમ કહેતા હતા, 5 વર્ષ પહેલા આમ કહેતા હતા, 10 વર્ષ પહેલા કે આમ કહેતા હતા, ફલાણી જગ્યાએ આમ બોલ્યા હતા, અહીંયા આમ હતું. આ ચાલ્યા જ કરે. આ બધા એના જે આ નિશ્ચયાત્મક વાણી છે, પણ એનો આધાર છે મન, અને મન છે ચંચળ છે. આ ચંચળ મનના આધારે આવા નિર્ણયો લઈને જગતના જીવો કેટલાય પરમાર્થ માર્ગમાં ભમાઈ ગયા છે. કેમ કે એને તો એક જગ્યાએ સાંભળી લીધું, પછી ખબર નહીં કે ઓલાએ તેનું સ્ટેન્ડ બદલાવી નાખ્યું. હવે આ તો ઉભો રહી ગયો ખોટું ધાક જારીને પકડીને. માટે આત્મસ્થ પુરુષનો જ બોધનો આધાર લેવાય, બીજા કોઈ નહીં. કોઈ કાળે સત્પુરુષની જ્યારે જ્યારે કૃપાળુદેવે વાત કરી છે ત્યારે આવું જેનું મન સમાપ્ત થયું છે એવા પુરુષની વાત કરી છે. એટલે વિચરે વિદય પ્રયોગ કર્યો છે. ઈચ્છા રહિત છે. શેષ પણ ઈચ્છા હોય તો સમજી લેવું કે હજી સત્પુરુષમાં ઉણપ છે, કચાસ છે, અને એ આપણા માટે આદર્શ બની શકશે નહીં, મોક્ષ માર્ગનો આધાર બની શકશે નહીં. પાક્કો નિર્ણય થવો જોઈએ. સદગુરુના લક્ષણ કીધા છે, એમને વાત નથી સદગુરુ 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 જ્યાં ત્યાં ગમે તેને પકડી લીધું સદગુરુ છે. વેશ બદલતી સદગુરુ નથી, ભાષા બદલતી સદગુરુ નથી, કોઈ પણ પ્રકારના પ્રયોગો બદલી નાખે એનાથી સદગુરુ નથી. નિશ્ચયાત્મક સ્વરૂપ શું છે, સ્થિરતા શું છે, સ્વરૂપની સ્થિરતા કેવી છે, અને ઈચ્છાનો અંશ કેટલો નાશ પામે છે મન કે ત્યાં સુધી. હે જીવ ક્યાં ઈચ્છતા. ઈચ્છા રહીત સ્વરૂપ સ્થિત વિચરે ઉદય પ્રયોગ. આત્મસિદ્ધિની 10મી ગાથા 100 વાર વાંચી સદગુરુનો નિર્ણય લેતા કરો, અને એ નિર્ણય ન થાય તો એની કોઈ ચિંતા ના કરો. કારણ પરમાર્થ માર્ગનો એવો સિદ્ધાંત છે કે તારી યોગ્યતા હોય તો નિમિત્ત પ્રાપ્ત થયે જ છે. કૃપાળુદેવ પત્રમાં કીધું છે, રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન છે તેને તેનો પ્રાપ્તિનો યોગ સુલભ છે, બાકી તો સર્વકાળે દુર્લભ છે. સર્વકાળે દુર્લભ આપણે માનીએ એટલા પણ મળી જાય તો આપણો નિર્ણય પણ મનનો વિકલ્પ છે. આપણે કોઈના પ્રત્યે નિર્ણય લઈએ સદગુરુનો, એ પણ આપણા નબળા મનનો વિકલ્પ છે, અને એને છટકતા વાર લાગશે નહીં. બહુ ધ્યાન રાખવું આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ માન જાય. એ નિર્ણય મનનો નથી સ્વરૂપનો છે, સ્વભાવનો છે. એવી રીતે જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રકાશે, વિષમ નહીં સમ સમપ્રદેશનું જ્ઞાન એ જ્યારે પ્રકાશે ત્યારે મનનું સ્વરૂપ પણ જાય છે એમ કૃપાળુ દેવીએ કહ્યું. અને મનનું સ્વરૂપ જ્યાં સુધી જતું નથી ત્યાં સુધી હજુ પૂર્ણ સ્વરૂપ સાથેની એકાત્મતા થતી નથી, સ્વરૂપનું અનુસંધાન થતું નથી. અનુસંધાન મન સાથે થાય છે, ભૂલી જઈએ છીએ ધ્યાનની અંદરની પ્રક્રિયામાં કે અનુસંધાન મન સાથે કરીએ છીએ કે સ્વરૂપ સાથે કરીએ છીએ. સ્વભાવ સાથે થાય છે, સ્વભાવ છે, સહજ આત્મ સ્વરૂપ છે. ત્યાં નોકર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી. ત્રિકાળી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિષ પ્રદા આવું સ્વરૂપ છે. એ સિવાયનું કંઈ પણ આભાસ થયો, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી એક પણ આભાસ છે તો સમજી લઉં કે સ્વરૂપ નથી, હજી મનની છાયા છે. મનની છાયા ગઈ નથી, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. ક્યારે? જેમ આવીએ જેમ આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમય. મનની છાયા છે ત્યાં સુધી આ જીવનો નિશ્ચય એ માત્ર નબળા મનનો પ્રતિભાવ સિવાય કઈ.
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વા.
સંસારનું સ્વરૂપ તો બહુવિધ છે, એકવિધ નથી. ચાર ગતિનો સંસાર છે. આપણે મનુષ્ય સાથે સંબંધિત સંસારની જ આપણને ઓળખ છે. તિરંગને સંસાર ખરો કે નહીં, નારકીને સંસાર ખરો કે નહીં, દેવગતિવાળાને પણ સંસાર ખરો કે નહીં, એકેન્દ્રિય વાળાને સંસાર ખરો કે નહીં, અને પંચેન્દ્રિય સંગની વાળાને એને પણ ખરો. સંસારનો બહુવિધ છે, સ્વરૂપ છે. આપણને આ સંસારનું સ્વરૂપ માત્ર આપણા પૂરતું જ લક્ષમાં આવે છે અને આપણને નડે છે એ સંસાર આપણે એમ માની શકીએ. આપણી મિથ્યા માન્યતા તો અહીંયા ઉભી છે કે આપણને નડે એ સંસાર અને આપણને ન નડે એ મોક્ષ. જલસો અભ્યાસ ખેસડો આવી ગયો, મારે તો સ્વર્ગનું સુખ છે. અરે રેવા દેને, અને સ્વર્ગને તારે કોઈ સંબંધ ખબર? સ્વર્ગનું સુખ કેવું હોય તને ખબર છે? તો અભી જાતિ જીતે તારે સ્વર્ગનું સુખ હતી. જીવની ઘેલછા એની આ જુઓ તો સંકુચિત વૃત્તિ તો જુઓ. ક્યાંક સારું જમવાનું પાયમું, ક્યાંક સારા કપડાં મેળ્યા, ક્યાંક કોઈક જગ્યાએ ભાઈબંધ મેળવ્યો, ભેળપુરી ખાધા, ઓહો કરતો મળી ગયો, ત્યારે દુનિયાભરનું સુખ એને આવી ગયું. આનો સંસાર તો જુઓ, રાકાનો સંસાર કેવો હોય એવો રાકાનો ભિખારીનો સંસાર એ આપણો સંસાર છે. જાવા નાખતા હોય, મનમાં કોઈ ઈષણાઓ વાસનાઓ જાગી હોય અને કોક દી પૂરી થઈ જાય, કોક દી પૂરી થઈ જાય, કોઈ સારો ભાઈ પણ મળી ગયો, કોઈ સારો હગો મળી ગયો, અને આને જાણે સંસારની આમ પોતે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય એવો સંતોષ થાય. આને તો જે નડે છે એ સંસાર માને અને નથી નડતું એને મોક્ષ માને. સંસારનું સ્વરૂપ અનેક વિવિધ પ્રકારનું છે. જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, સંસારના સ્વરૂપને ઓળખવું છે તો મનનો વ્યાપારી સંસાર છે.
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં.
સમસ્ત સંસાર મોહના વિકલ્પથી ઉત્પન્ન થાય છે. એ મોહ તો મનુષ્ય હોય તોય મોહના વિકલ્પથી ઉત્પન્ન થતો સંસાર, તિરંજની ગતિમાં હોય તો એનાથી ઉત્પન્ન થતો સંસાર, દેવ ગતિમાં હોય તો એનાથી ઉત્પન્ન થતો સંસાર. પણ જ્યાં મોહ વિદ્યમાન છે અને મોહનો વિકલ્પ કરનાર મન વિદ્યમાન છે ત્યાં તારો સંસાર કોઈને કોઈ સ્વરૂપમાં ઉભો છે. જેવો સંસાર કૃપાળુ દેવે ભાવના બોધમાં કહ્યું છે ચક્રવર્તીનો છે એવો ભૂંડનો છે. ભૂંડ અને ચક્રવર્તીમાં સંસારની અપેક્ષાએ કૃષ્ણાવાસનાની અપેક્ષાએ કોઈ ફરક નથી. ભૂંડને પણ પોતાની ભૂંડણી પ્રત્યે જે વાસના છે વિષય વાસનાનું, એ સુખ એને ચક્રવર્તી કરતા વધારે છે. જેને 96,000 રાણીઓનો સંસાર છે, પણ મન જ્યાં છે, વિકલ્પ જ્યાં છે, ગાઢ મોહના કણિયાઓ તિર્યંચ અવસ્થામાં હોય છે. મોહની તર્પણ્યતાનો ત્યાં ભેદ છે, અને એ જ્યાં સુધી એ મોહના ગાઢ પરમાણુઓ આત્માના પ્રદેશ સાથે જોડાયેલા છે, ત્યાં જીવ એક ડોલ કાકેડા જેવો હશે કે સર્પની ગતિમાં હશે, ગમે તે ગતિમાં હશે, એનો સંસાર એ ચક્રવર્તી કરતા પણ અધિક હશે. એ વિશાળ મગરમચ્છ કરતા પણ તાંડુલિયાનો સંસાર અધિક છે, કારણ કે મનના વિકલ્પ સતત ચાલે છે, પેલાને એટલા વિકલ્પ પ્રમાણમાં ઓછા છે. એટલે સાતમા નારકીનું આયુષ્ય એક તાંડુલિયો મચ્છ ચોખા જેટલો અને વિશાળ મગરમચ્છની પાપણમાં બેઠો છે, અને આ મનના સંકલ્પ વિકલ્પ કરીને સંસાર કેટલો બાંધે છે, સાતમી નારકી સુધીનો સંસાર બાંધે છે કે અરે રે, આ મગરમચ્છને કઈ ભાન છે, કેટલા માટલા આવ્યા ને કેટલા જીવતા જાય છે, હું હોઉં તો એકેય છોડું. એક એક જગ્યાએ સંસાર કેવી રીતે બંધાય છે, મનના વિકલ્પથી પ્રસન્નચંદ્ર રાજર્ષિને સંસાર બંધાણો ક્યાંથી, નારકીનો મનના વિકલ્પથી. અને મનના વિકલ્પને જેને સમાવ્યા છે ગજસુકુમાર મુનિ મેતારજ, આ બધા ઉપર પરિષ અને ઉપસર્ગ પરાકાષ્ઠાઓ થઈ ગઈ, કોઈને કઈ ઓછા ઉપસર્ગ નથી થયા, પરંતુ મનની અંદર મોહનો નાશ થવાને કારણે મનનો વ્યાપાર ત્યાં એ સમભાવમાં હતો, સમભાવમાં હોવાને કારણે મનનું સ્વરૂપ અદ્રશ્ય થયું હતું, સમાઈ ગયું, અને મનનું સ્વરૂપ સમાઈ ગયું હોવાને કારણે હવે વિકલ્પ કરનાર તત્વ કોઈ રહ્યું નહીં, એટલે સ્વરૂપ સાથેની એટલી બધી એકતા. એટલે મેતારજ મુનિને પણ માથે વાદળી બાંધી હોય, ખોપરીની નસ પડતી તૂટતી જાય તો પણ અંદર ભાવના એ જ, આત્મનિંદે આપનો રે સોનિયાનો શું દોષ, સોનીએ વાદળી બાંધી હતી પણ એનો શું દોષ, હે જીવ આ કર્મ તો મેં દોષ તો અમારો છે, કૃપાળુ દેવ દોષ તો અમારો છે, કર્મ અમે માનીએ છીએ, જગતમાં કોને દોષ થઈ, દોષ દેવા માટેનો વિકલ્પ જાગતો નથી, દોષ દેવા માટે પણ વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એટલી બધી સમભાવની અંદર આવ્યા છે. મુનિ સમભાવમાં સ્થિત છે, મન વેપારમાં ચાલતું નથી મનનું પરિણામ, એટલે એને જગતની કોઈ સ્થિતિ પરિસ્થિતિ પ્રત્યેનો પણ વિકલ્પ થતો નથી, અને એટલા માટે કોઈ નવો કર્મબંધ થતો નથી, કોઈ નવો સંસાર ઉત્પન્ન થતો નથી, રાગ દ્વેષનો જ્યાં અભાવ છે, અને મનને વેપાર કરવા માટે રાગ દ્વેષ વિના મન ચાલી શકે નહીં. જોઈને કોઈ પણ વસ્તુને ચાલવા માટે કંઈ ને કંઈ ચાલક બળ તો જોઈએ ને, પીએમ જોઈએ ને, મોટર ગાડી પેટ્રોલ વિના ચાલી શકે નહીં, એવી રીતે કેટલી મશીનરીમાં એને ઓઇલ પૂરવું જોઈએ, એમાં રાગ દ્વેષ સુધી જ્યાં સુધી ફ્યુઅલ પૂરવામાં ન આવે ત્યાં સુધી આ મનનો વેપાર મન ચાલી ન શકે, એને મળતું નથી, કારણ કે આત્મા સમભાવમાં હોય સ્વભાવમાં હોય તો રાગ દ્વેષ લાવવા ક્યાંથી, અને રાગ દ્વેષ છે એ ચાલક બળ છે ઇન્દ્રિયોનું અને મનનું, એનું ચાલક બળ છે, ઇટ ઇઝ ધ મોટિવેટિંગ ફોર્સ બિહાઇન્ડ ધ એક્ટિવિટી ઓફ ઓલ ધ ફાઇવ સેન્સીસ એન્ડ માઇન્ડ. એ ઇન્દ્રિયોને જો મોટિવેશન ફોર્સ ન મળે તો ઇન્દ્રિય કામ ન કરી શકે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયમાં, પાંચ ઇન્દ્રિય
ઇન્દ્રિના વિષયનો પણ આત્માને ભાન.
આગળ
દેહને જાણે તેવને જાણી ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
આ ઇન્દ્રિયોનું પ્રવર્તન શેનાથી થાય છે ભાઈ? ઇન્દ્રિયથી થાય છે. આંખનો વ્યાપાર આંખથી થાય છે, કાનનો વ્યાપાર કાનથી થાય છે, જીભનો વ્યાપાર જીભથી થાય છે. વિચાર તો આપણે કરી શકીએ છીએ, કરીએ. કેટલી વાર આંખ ખુલી હોવા છતાં દેખાતું નથી, કારણ કે આત્માનો વ્યાપાર કોઈ બીજામાં લાગેલો છે. અરે મારું તો ધ્યાન જ ન ગયું તો કેમ ધ્યાન ન ગયું? આંખો બંધ હતી, અંધરા છો લોકો પૂછે. આંખ ખુલ્લી હતી ભાઈ, પણ લક્ષ્ય નહોતું, ધ્યાન નહોતું. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. ઉપયોગ ચૈતન્ય શક્તિ એ તો આત્માની છે, આ ઇન્દ્રિયો તો જડ છે, એનાથી તો કાંઈ થતું નથી. આંખથી જોવું હોય તો નિરખીને ઉપયોગ નાખીને જોઈ ત્યારે દેખાય છે. તો એ આંખથી નથી જોવા, એ તો સાધન થયું. આત્માની સત્તાથી એ સાધનનું પ્રવર્તમાન થયું, એની શક્તિ અનુસાર, એની જે કાંઈ જડની શક્તિ છે અનુસાર. એમ આ જગતની અંદર વિકલ્પ કરવો, નિમિત્તોને દોષ દેવા, સારા નરસા ભાવ કરવા, એ આત્માની અંદરના જો વિભાવ ભાવ ન હોય, વિભાવ ભાવ વિના આ એકે ઇન્દ્રિયનો વેપાર ચાલે નહીં, મનનો વેપાર ચાલે નહીં. સ્વભાવમાં આવી ગયો, સ્વભાવમાં સ્થિત થયો આત્મા. હવે ઇન્દ્રિયો તો છે, જ્ઞાની પુરુષને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ઇન્દ્રિયો લઈ જાય. ઇન્દ્રિયો તો છે જ, પણ ઇન્દ્રિયોને ચાલક બળ એવો વિભાવ ભાવ જે છે એ ફોર્સ હવે નથી. કારણ કે હવે એ આત્મા પરમાત્મા થયો છે, અંતર્મુખ થયો છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. જેવો આત્મા અંતર્મુખ થયો એટલે શું થયું? આત્માનો વિભાવ રૂપી ફોર્સ ઇન્દ્રિયોમાં જતો તો એ બંધ થઈ ગયો, મનમાં જતો તો એ બંધ થઈ ગયો. તો શું થયું? સંસાર વિલય થઈ ગયો. કારણ કે સંસાર ઉભો કરનાર આ ઇન્દ્રિયોનો વેપાર બંધ થઈ ગયો. જેવો ફ્યુઝ કાઢી નાખ્યો તો શું થઈ ગયું? આ બધા પંખા 25 ફરતા હોય, પણ ફટ લઈને આપણે ફ્યુઝ કાઢી નાખીએ તો વાત પૂરી થઈ. અરે એક ફ્યુઝ ત્યાંથી કાઢી નાખે તારાપુર વાળો, આપણે બધા રાજકોટ વાળા એમને રહી જાય. એમ આ આખા આત્માની અંદર વિભાવ રૂપી જે ભાવ થયા, બધી ઇન્દ્રિયો ધમધમાટ એનો દેખાવા મળે છે, ક્રોધનો ધમધમાટ જોવા મળે છે. આ બધો ક્યાં સુધી છે? આત્માનો વિભાવ બળ કેટલો ફોર્સમાં છે ત્યાં સુધી. એની અંદર ઉદાસીનતા ધીરે ધીરે આવતી જાય તો જીભ કામ કરે પણ સ્વાદ કામ ન કરે. ઉદાસીનતા આવી, આત્માનો વેપાર ઓછો થઈ ગયો. પેલા આત્માનો વેપાર ભડભડતા હતા, જીભનો ચડોકો ઘણો હતો, તમતમતું ભાવતું હતું. આત્માનો વેપાર જેવો થયો એવો વેપાર ઓછો થયો, અને જેવો ઓછો વેપાર થયો એવું શું થયું? સંસારના વિકલ્પો ઓછા થયા. પછી પ્રશ્ન આવે છે, આ શું કહ્યું છે આજે? આ કેમ આવ્યું છે? ફલાણું છે, ઢીકણું છે, પૂછડું છે, કાંઈ નથી. કારણ હવે ચાલક બળ ક્યાં? વિભાવ બળ જોઈએ ને, રાગદ્વેષનું એ તો છે નહીં. એમ બધી ઇન્દ્રિયોમાંથી કાઢ્યા, બધી મનમાંથી કાઢ્યા. છેલ્લી અવસ્થામાં કૃપણદેવ કહે કે ભાઈ તું 5 ઇન્દ્રિયો જીતી લઈશ તોય તને પછાણનાર કહ્યું હશે. મન કુંથુનાથ સ્વામીમાં સ્તવનમાં આનંદ ગંદી કહે છે કે આ યોગી ધ્યાન બધા તપસ્વીઓ તપ્યા ને ઊંધે ખાન કોણ નાખે છે? હે કુંથુજીનો મનડવું કિમહીન બાર, જીમજીમાં જતન કરીને રાખવું તિમતીમાં અલગું બાર. ગજબ કરી લે પ્રભુ, ધ્યાન તપસ્વીઓ મહાયોગીઓને ઊંધે કાન નાખે, ઓળે કાન નાખી દે. એ માત્ર મન માટે જ છે. મન સાધ્યું તેણે સગડું સાધ્યું. ભાઈ સાચું શું? એટલે કે છે કે આ બધા ઇન્દ્રિયોનો સંયમ કર્યા પછી મનનો સંયમ કરવો પડે. કારણ કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્ભૂત અવલોકતા વિલય થતા નહીં. હવે તો એ આખા સંસારનો જો તારો વિલય કરવો હોય તો ઇન્દ્રિયો દ્વારા તો વન બાય વન કર્યો, આંખનો સંયમ કરીને અમુક સંસારને સમાપ્ત કર્યો, કાનનો સંયમ કરીને અમુક સંસારને સમાપ્ત કર્યો, દેખીતો સંસાર દ્રશ્ય સંસારને સમાપ્ત કર્યો, નાકનો સંયમ કરીને અમુક સંસાર સમાપિત કર્યો, એ બધું પરિણિત કર્યું.